SBS રેડિયો SBS ગુજરાતી રેડિયો પર મોબાઈલ પર અને ઓનલાઈન
શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર તમે ઘણી બધી એવા અંશો સાંભળ્યા છે, ઘણા બધા તજજ્ઞો સાથે આપણે વાત કરી છે કે જે ભારતીય સંસ્કૃતિમાં જે ખજાનો છે, ઘણી બધી પ્રથાઓ છે, રિવાજો છે, જે આજના સમયમાં પણ મદદરૂપ કેવી રીતે થઈ શકે છે તે વિશે વાત કરતા હોય. આજે આપણે વાત કરીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં જે મૃત્યુ બાદની પ્રથાઓ છે, વિધિઓ છે, તે વ્યક્તિને એનું જે ગ્રીફ રિલીફ છે, એનું જે દુઃખ ઓછું કરવાનું છે, તેમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, તેના માનસિક સ્વાસ્થ્યને, તેની માનસિક અવસ્થાને કેવી રીતે વધારે પ્રોટેક્ટ કરી શકે છે, રક્ષણ આપી શકે છે, અને આ વિશે માહિતી આપી રહ્યા છે મનોચિકિત્સક ડૉક્ટર મનન ઠકરાર. ડૉક્ટર મનન, SBS ગુજરાતી પર સ્વાગત છે.
થેન્ક યુ હરિતા ફોર હેવિંગ મી.
ડૉક્ટર મનન, ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ બાદ જુદા જુદા સમાજની, જુદા જુદા સમુદાયની, જુદા જુદા ધર્મોની ઘણી બધી વિધિઓ છે, પરંપરા છે, તો આના મહત્વ વિશે વાત કરશો?
પહેલા સાયન્ટિફિક એંગલની વાત કરી હરિતા, તો સાયકોલોજીકલી જ્યારે પણ આપણા કોઈ નજીકના વ્યક્તિની ડેથ થાય છે, તો એ સમયે તરત અમુક લોકો એવું કહેવા માંડે કે આના ડેથના કારણે એ માણસ ડિપ્રેસ થઈ ગયું ને, એના કારણે તકલીફમાં આવી ગયું, એના કારણે એને ઇમિડિયેટલી દવાઓ ચાલુ કરવાની જરૂર છે કે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની જરૂર છે. તો એક મોટી માન્યતા કે ગેરમાન્યતા જે છે એ આપણે પહેલા દૂર કરી લઈએ શરૂઆતમાં, કે પહેલા 6 મહિના કોઈ પણ આપણા નજીકના વ્યક્તિની મૃત્યુના પછી પહેલા 6 મહિના જે છે એમાં થોડું ઉદાસ રહેવું, થોડું હતાશ રહેવું, એ માણસને ખૂબ યાદ કરવું, એ માણસ આપણા સપનામાં આવવું, એ બધી વસ્તુઓ ખૂબ નોર્મલ છે. અને એ જે આખી જે પ્રોસેસ છે એને ગ્રીવિંગની પ્રોસેસ કહેવાય, કે જ્યારે આપણાથી કોઈ નજીક વ્યક્તિનું, આપણાનું કોઈ એકદમ આપણા જીવનમાં ખૂબ મહત્વનું વ્યક્તિ જ્યારે આપણાથી દૂર જતું રહ્યું, તો એ સમયે એનું એક આપણને ખામી મહેસૂસ થવી, એક એની યાદ આવી ખૂબ સામાન્ય છે. એટલે સમાજનો રોલ કે આપણા કલ્ચરનો રોલ અહીંયા ખૂબ મહત્વનો છે, કારણ કે જ્યારે પણ આ પ્રોસેસ થાય છે તો ત્યારે દરેક કલ્ચરમાં, દરેક રિલિજનમાં એક અલગ અલગ એક સેટ ઓફ રિચ્યુઅલ્સ કે એક અમુક વિધિઓ છે, કે જે પહેલા દિવસે, 5મા દિવસે, 7મા દિવસે, 12મા દિવસે, 13મા દિવસે, મહિના પછી, 2 મહિના પછી આપણે કરતા હોઈએ છીએ. એ બધી વિધિઓનું ખૂબ મહત્વ હોય છે, કઈ રીતે આપણે એ વસ્તુને હેલ્ધીલી, એ વસ્તુથી ખુશ થઈને કે એ વસ્તુથી 1-2 મહિનામાં નીકળી જવાનું ટાર્ગેટ તો કોઈ રાખી જ ના શકે, એ રિયાલિસ્ટિક નથી. પણ આપણું સમાજ, આપણું કલ્ચર, આપણું રિલિજન આપણને હેલ્પ કરે છે કે એ વસ્તુને હેલ્ધીલી ડાયજેસ્ટ કરે. ઘણીવાર આપણે મૂવીઝમાં જોઈએ છે કે કોઈ રડ્યું નથી હોતું તો એને ખાસ ફોર્સ કરવામાં આવે છે, એને સાંત્વના આપવામાં આવે છે કે તું રડી લે, તું થોડું દુઃખ મનાઈ લે, તું થોડું આ સમયે જેટલું પણ તારા મનમાં આવતું હોય એ ઇમોશનને તું વેન્ટિલેટ કરી લે. એટલે જે એ હેલ્ધી વેન્ટિલેશન છે, એ ચેનલાઇઝેશન જે છે ગ્રીફનું, એના માટે ખૂબ મહત્વ હોય છે કોઈ પણ આપણા રિલિજનનું એ પ્રોસેસમાં.
તમે જેમ કહ્યું કે ખૂબ મહત્વ હોય છે એક જે રિચ્યુઅલ્સ છે, ધીમે ધીમે વ્યક્તિને આ દુઃખમાંથી બહાર લઈ આવવા માટે તૈયાર કરે છે, કદાચ માનસિક રીતે પણ એને સાંત્વના આપતી હોય છે પરિવારોજનો તરફથી, કે જે એમને મળવા માટે આવે છે બહારના લોકો, સમુદાયના લોકો એના તરફથી. પણ મનોવૈજ્ઞાનિક રીતે આ બધી વિધિઓ જોઈએ કે રિચ્યુઅલ્સ જોઈએ, તો એનું શું મહત્વ છે, શું સંબંધ છે આ વિધિઓ અને મનોવિજ્ઞાનનો?
તો સાયન્ટિફિકલી જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય તો 5 સ્ટેજીસ હોય ગ્રીફના, કોઈનું પણ ડેથ થાય તો એના પછીના 5 સ્ટેજીસ હોય. પહેલું સ્ટેજ હોય ડિનાયલ, એટલે કે તરત કોઈનું મૃત્યુ થયું, સપોઝ આપણે એવું કહીએ કે કોઈ એબીસી વ્યક્તિની મધરનું મૃત્યુ થયું, તો પહેલું સ્ટેજ આવે ડિનાયલ, એટલે કે એ માનવા જ તૈયાર ના હોય કે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે, એ વસ્તુને સ્વીકારે જ નહીં. શારીરિક રીતે, માનસિક રીતે, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ લેવલે એ વસ્તુની સ્વીકૃતિ જ ના હોય. એટલે એ વસ્તુની સ્વીકૃતિ બરાબર આવે, એ વસ્તુનું પ્રોપર, એ વસ્તુનું એક્સેપ્ટન્સ આવે, એ વસ્તુ આપણા માઇન્ડમાં પ્રોપરલી રજીસ્ટર થાય બિયોન્ડ એની ડાઉટ, એના માટે એ વસ્તુ આપણું કલ્ચર, કોઈ પણ કલ્ચર, કોઈ પણ રિલિજન એવું કહે છે કે ડેડ બોડી જે છે એ એક ડેફિનેટ અમાઉન્ટ ઓફ ટાઈમ, એક દિવસથી વધારે આપણા ઘરમાં ન રહેવી જોઈએ. એના બીજા પણ ઘણા બધા બાયોલોજિકલ રીઝન્સ પણ છે, પણ સાથે સાથે એક મેજર સાયકોલોજિકલ રીઝન એ પણ છે કે એ વ્યક્તિનું જે સાચી રીતે જે બોડી, સપોઝ આપણે ક્રિમેટ કરીએ કે આપણે શ્રદ્ધાંજલિ આપીએ કે અગ્નિદાહ આપીએ કે બીજી કોઈ રીતે આપણે ડોનેટ કરીએ, તો એ બોડીનું એ ઘરમાંથી પ્રસ્થાન થવું એ ખૂબ જરૂરી છે, કારણ કે એથી કરીને એક જાતનું એક સ્વીકૃતિ આવે એ વસ્તુની. પછી સેકન્ડ સ્ટેજ જે આવે એ એંગરનું, એટલે કે ગુસ્સાનું સ્ટેજ આવે, અને એ ગુસ્સાના સ્ટેજમાં ખૂબ જરૂરી છે કે આપણા જે વાલીજનો છે, એકાદ આપણા રિલિજનના એક કોઈ ગુરુ છે, એક કોઈ સ્પિરિચ્યુઅલ લીડર છે, એ આપણા ઘરમાં હોય, એ આપણી આજુબાજુમાં ક્યાંક હોય, એમની શરણમાં આપણે હોઈએ એ સમયે, કારણ કે એ ગુસ્સાનું કોઈ ખોટું ચેનલાઇઝેશન કે કોઈ ખોટું એનું જેને કહેવાય કે બિહેવિયરલ ઇમ્પેક્ટ ના આવે એના માટે થઈને ખૂબ જરૂરી છે. એટલે એ એંગરવાળો સ્ટેજ કહેવાય. એવી જ રીતે પછીના જે સ્ટેજ છે બાર્ગેનિંગ, જેને કહેવાય કે ડિપ્રેશન અને એક્સેપ્ટન્સ, એવી રીતે દરેક જે સ્ટેજ છે એની રીતે તમે કોઈ પણ રિલિજનને તમે લઈ લો તો તમે જેટલા પણ જે આપણી વિધિઓ છે એ વિધિઓનું એન્ડ જે કહેવાય કે ભાઈ આપણે જે એમના જે રિમેન્સ છે કે જે અસ્થિઓ છે એ આપણે કોઈ નદીમાં વહાવી દઈએ, ક્યાંક આપણે ગંગા જઈને, કે એમની જે આખરી જે ઈચ્છા હતી એ આખરી ઈચ્છા જ્યારે આપણે પૂર્ણ કરીએ તો એ સાથે આપણા મનમાં એક સેટિસ્ફેક્શન રહે છે કે ચલો નાનું મોટું એ ગયા, એ પહેલા મન દુઃખ એમને મારા પ્રત્યે કે મને એમના પ્રત્યે હતું પણ એમની જે છેલ્લી ઈચ્છા હતી એ મેં સંતોષી, એ એમને મેં માન આપ્યું. તો એ બધી વસ્તુઓના જે નાના નાના વસ્તુઓનું જે મનમાં ખલીશ રહેતી હોય એ બધી વસ્તુઓ પણ ખૂબ હેલ્ધીલી ડાયજેસ્ટ થતી હોય છે આ બધી આપણી જે રિચ્યુઅલ્સ છે એના કારણે.
તમે વાત કરી કે આ બધી રિચ્યુઅલ્સ જે છે, પણ હવે એ લોકો વિશે વાત કરીએ કે જે લોકો પાસે આ રિચ્યુઅલ્સ નથી. સમાજનો એક બહુ મોટો એક વર્ગ એવો છે કે જે દેહ દાન કરે છે, બોડી ડોનેટ કરે છે, અને મૃત્યુ બાદની જે વિધિઓ જે છે એમાંથી વિધિ નથી કરતા, તે લૌકિક વ્યવહાર પણ બંધ રાખે છે. તો આ જે લોકો છે એમની માનસિક અવસ્થા શું હોય છે, એમના માટે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ગ્રીફ રિલીફની કઈ પદ્ધતિઓ હોઈ શકે?
રાઈટ. સો એમની પાસે નથી હોતી એ બધી ટેકનિક્સ કે એ લોકો એથી વંચિત રહી જાય છે એ કદાચ કેવું ટેકનિકલી એટલું સાચું નથી. કારણ કે જેમ આપણે કહીએ કે સપોઝ હિન્દુ ટ્રેડિશનના જે રિલિજિયસ જે કસ્ટમ્સ છે કોઈનું મૃત્યુ થયા પછી, એવી રીતે ક્રિશ્ચિયન રિલિજનના થોડા અલગ કસ્ટમ્સ છે, પણ કસ્ટમ્સ છે તો ખરા જ. એવી રીતે જ્યારે કોઈ પરિવારે બોડી ડોનેટ કરવાનું કે કોઈ વ્યક્તિએ નક્કી કર્યું હોય કે મારે મારું બોડી ડોનેટ કરવું છે તો એનાથી નોબલ વિચાર કોઈ નથી. સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી, સ્પિરિચ્યુઆલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી કે રિલિજન પોઈન્ટ ઓફ વ્યૂથી એનાથી સારો કોઈ સુવિચાર આજના જમાનામાં નથી. કારણ કે અત્યારે જે એથિક્સના જે નિયમો છે બધું જે છે એ રીતે જે એક બોડી જે તમે જો તમે ડોનેટ કરો સાયન્સને તો એનાથી તમે હ્યુમેનિટીને મનુષ્યને ખૂબ આગળ લઈ જવામાં ખૂબ મદદ કરો છો. એટલે જ્યારે એ વસ્તુ થાય તો એ પોતે જે બોડીનું ડોનેશન જે છે એ ઇટસેલ્ફ એક બહુ મોટું રિચ્યુઅલ બની જતું હોય છે. કારણ કે મોટાભાગે જ્યારે હોસ્પિટલમાં જ્યારે ફેમિલી બોડી ડોનેટ કરવા આવે તો એ જોતું હોય છે કે જે હોસ્પિટલમાં એમને કેટલું માન મળે છે, એમને કેટલું સન્માન મળે છે, ડોક્ટરો કેટલા આવકારતા હોય છે એ નિર્ણયને, અને ડોક્ટરોથી લઈને બધા સ્ટાફ જે વોર્મથ આપે, જે એમને એક જાતનું એક સ્નેહ આપે, એક લાગણી આપે, એનાથી પણ જે અગ્નિદામાં મળતી જે લાગણી છે કે બરિયલમાં મળતી જે લાગણી છે એ લાગણીથી કદાચ એટલી જ કાં તો એનાથી એક એક બે ટકા વધુ લાગણી મળતી હશે. કારણ કે જે સ્વીકારવાવાળા વ્યક્તિઓ છે એને પણ આ વસ્તુની ખૂબ કદર હોય છે. એવી જ રીતે 12મા 13મા દિવસે કે જે વિધિઓ થતી હોય તો એ મોટાભાગે અમે એવું જોઈએ છીએ કે જે બોડી ડોનેટ કર્યું હોય તો એવા પરિવારો અલગ રીતે એ બધી વિધિઓ કરતા હોય છે. કે અમુક લોકોએ ખૂબ એવું નોવેલી કે આઈડિયા હોય છે કે રાધર દેન શેરિંગ કે એમની જે એમના નામે આપણે ભજન ગઈએ અને એમના નામે આપણે જે રડીએ થોડું તો એ પણ એટલું જ હેલ્ધી છે, પણ એની સામે એ પણ એટલું જ હેલ્ધી છે કે એમના જે વાલીજનો છે, એમના જે નોન લોકો છે એ બધા એમની પાસે આવી અને એમના વિશે બે વસ્તુઓ સારી સારી જે છે એક જાતનું એક સેલિબ્રેશન થાય કે એમની જે લાઈફનું સેલિબ્રેશન થાય કે જેમાં એમની જે સારી સારી વસ્તુઓ હતી, એમની જે બેસ્ટ ક્વોલિટીઝ હતી, એમના જે બેસ્ટ ઇન્સિડન્ટ્સ હતા એ બધા યાદ કરીને એક જાતની એક પાર્ટી કરે, એક જાતનું એક ઉત્સવ મનાવે કે જે લાઈફ ઇઝ અ સેલિબ્રેશન. તો એ પણ એક જાતનું એક રિચ્યુઅલ જ છે કે જે હેલ્ધીલી આ આખી પ્રોસેસને ડાયજેસ્ટ કરવામાં આપણને હેલ્પ કરતું હોય છે.
વાત ખૂબ જ સરસ છે કે ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુઓ, જે રીતે દેહ દાન કરવું અને જે રીતે દાન સ્વીકારે એ આખી જે પ્રોસેસ છે એ ક્યાંક ને ક્યાંક એક રિચ્યુઅલ સમાન બની જતી હોય છે, વિધિ સમાન બની જતી હોય છે. ડૉક્ટર મનન, આપે SBS ગુજરાતી માટે સમય કાઢ્યો અને આ વિષય પર માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ.
SBS ગુજરાતી બુધવાર અને શુક્રવાર સાંજે 4 વાગે કે પછી ઓનલાઈન કોઈ પણ સમયે.
Tell us what you think. Rate this podcast on iTunes. It helps other people to find us.